તારીખ 19/6/1996 શ્રી નિયમસાર ગાથા 50 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9.
પ્રવચન ભાવ એ પર્યાવરણની જે દુષ્ટાઈ પામે છે તેને સર્વસ્વ પરમાત્મા દ્રવ્ય મળે છે, કે જે સત્તાથી અનુભૂત છે. સત્તાથી જુદી વસ્તુ નથી, એના એની વિદ્યાર્થીમાં છે. અર્થાત સત્તાથી એક ભેદ છે. દ્રવ કઈ સત્તાથી ભિન્ન નથી એટલું સિદ્ધ કર્યું. દ્રવ્ય છે કઈ સત્તાથી ભિન્ન નથી. શું છે પંચાસથી કાંઈ ની વાત છે, એમાં પર્યાવરણની દ્રવ્યને એક સત્તામાં થયા છે. કેનાર એક કુંકુંદાચાર છે. પંચાસથી કાંઈ કેનાર કોણ છે? એક કુંકુંદાચાર છે. એક કુંકુંદાચાર અહીંયા સ્થાયી ભાવ જેવી શુદ્ધ પર્યાયને પણ પરદ્રવ કહે છે. પોતાની અપેક્ષાએ યથાસ્થાને બરાબર છે. અન્ય કહે છે કે શુદ્ધ ભાવ જે ત્રિકાળ છે એ સ્વદ્રવ્ય છે. એનો આધાર સહજ પરંપરાનામિક ભાવ લક્ષણ, એટલે સ્વાભાવિક પરંપરાનામિક ભાવ લક્ષણ, એનો આધાર તો એ છે. આ જુઓ, સ્વાભાવિક પરંપરાનામિક ભાવ કેવો ભાવ? સ્વાભાવિક પરંપરાનામિક ભાવ. આમ તો પરમાણુમાં પણ પરંપરાનામિક ભાવ કયો છે, પણ અહીં તો એ નાયક ભાવ લીધો. સમયસારની છઠ્ઠી કલમમાં એને નાયક ભાવ લીધો છે. બતાવવા છે તો પરમ પરિણામિક નાયક ભાવને, પણ પરમ પરિણામિક ભાવ તો દરેક દ્રવ્યમાં છે. પણ અહીંયા જે પરિણામિક ભાવ કહ્યો તે ત્યાં સમયસાર ગાથા ક્ષણમાં કહ્યો નથી, પણ ત્યાં નાયક ત્યાં એ શબ્દ નથી વાપર્યો પરમ પરિણામિક ભાવ, પણ ત્યાં નાયક શબ્દ વાપર્યો છે. વાત એક જ છે, નાયક કહો તો પણ એ છે, અને પરમ પરિણામિક ભાવ કહો તો પણ એ જ વાત છે. કારણ કે જીવને પરમ પરિણામિક ભાવ એટલે નાયક ભાવ ત્રિકાળ છે. દરેક જીવને એ ત્રિકાળ એનું સ્વરૂપ છે, એને અહીં પરમ પરિણામિક ભાવ કહે છે. એની તો ચોખ્ખી ભાષા કરી નાખી, સ્પષ્ટ વાત કરી છે. અહીં સહજના સહજ દર્શન આદિ ભાવ લીધા, એ ભાવ બીજા દ્રવ્યો એટલે પરમાણુ વગેરે એવા તો છે જ નહીં. ભલે પરિણામિક ભાવ કહેશે એનો, પણ એ પ્રકારના ભાવો એટલે ગુણો એ પરમાણુમાં તો છે જ નહીં. શું કહ્યું સમજાવતા? પણ છઠ્ઠી ગાથામાં નાયક ભાવ કર્યો, અહીં પરમ પરિણામિક ભાવ કર્યો. પણ પરમ પરિણામિક ભાવ તો પરમાણુમાંથી દરેક દ્રવ્યમાં હોવાથી દ્રવ સ્વભાવ તો પરમ પરિણામિક ભાવે છે. એ દ્રવ્યનો સ્વભાવ છે એ તો પરમ પરિણામિક ભાવે છે. માટે પરમ પરિણામિક કહેતા આત્મા ન સમજે એટલે આત્માને નાયક ભાવ કર્યો છે. તો બે વાર પરમ પરિણામિક ભાવ, પણ આત્મા કહેવા માટે એને નાયક કહ્યો. અને અહીંયા તે પહેલા સહજ જ્ઞાન સહજ દર્શન આદિ ભાવ કહ્યા, કેમ કે આત્માની વાત લેવી છે, પરમાણુની વાત લેવી નથી. અને એનો આધાર પરમ પરિણામિક છે એમ કહેશે. અને એ બધા ગુણોનો આધાર પરમ પરિણામિક ભાવ છે. અહીં જે સહજ જ્ઞાન દર્શન આનંદાદી ભાવ કર્યા તે ભાવ ચૈતન્યના છે, એટલે એનો આધાર પરમ પરિણામિક ભાવ કર્યો છે. પ્રશ્ન ઉઠાયો છે કે આધાર અને આધાર બે થઈ ગયા કે એક જ છે? બે એકને આધાર કહો છો ને એકને આધાર કહો છો, બે છે કે એક છે વસ્તુ? સમાધાન કે બે એક જ છે, બે તો છે પહેલા બે ભેદ કર્યા છે, ભેદ છે બે પણ દ્રષ્ટિમાં બે કેવી રીતે બે છે કે હું ભેદ ની અપેક્ષાએ બે છે દ્રષ્ટિમાં બે કેમ કે દ્રષ્ટિ તો ભેદને સ્વીકારતી નથી દ્રષ્ટિમાં આધાર આધેય નથી આધાર આધેય બે છે ભાવ અનેક છે વસ્તુ એક છે ભાવ એટલે ભાવ આધાર છે અને ભાવમાન આધેય છે પણ દ્રષ્ટિના વિષયમાં હવે ભેદ નથી બધું એક થઈ જાય છે અધ્યાત્મ શું આગમ શું એમ બે જુદું કરે છે આગમની અપેક્ષાએ સહજ મુદ્રાતા અનુભવ આવે છે અધ્યાત્મમાં બધું એક તરફ પરિણામ આવી બધું એમાં એ બધા એનો આધાર આવે છે આધાર અને આધેયની અપેક્ષા એ બે છે અવલંબન કરવા માટે દ્રષ્ટિની અપેક્ષા એ એક છે એટલે અધ્યાત્મમાં એક છે પરંપરાની ભાવ કહ્યો અને ત્યાં સમયસર ગાથા સમાજ નાયક ભાવ કહ્યો ત્યાં આત્માને લેવો છે તેથી નાયક ભાવ કહ્યો અહીંયા આત્માને તો લીધો છે પણ પરંપરાની ભાવ કહેવા પહેલા એના જ્ઞાન દર્શન આદિ ચિકાર ભાવ લીધા એ ભાવ તો બીજા દર્શનમાં નથી ત્યાં નાયક કહીને આત્મા કહો અહીંયા આ સરળ જ્ઞાન આદિ કહીને અહીંયા પરમ પરિણામી ભાવને આત્મા કહો પરિણામી ભાવ તો પરમાત્મા પણ છે પણ આત્મા કરવા માટે સરળ જ્ઞાન સરળ દર્શન એ વાત સુધી પાડી દીધી એ ભાવ તો બીજા દર્શનમાં નથી આશ્ચર્યકારી ટીકા છે ગુરુદેવને આ બધી ટીકામાં ઊંડાણપૂર્વક વાસ કરતો એક એક શબ્દોમાં આચાર્યના શબ્દોમાં અપૂર્વતા વાત કરી શૈલી છે પોતાની વસ્તુ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે અને એમાં નિમિત્ત પડે છે આચાર્ય મહારાજના શબ્દો આચાર્ય મહારાજના શબ્દોથી પોતાની અપૂર્વ વસ્તુ ભાષે છે એટલે જે ટીકા કરી છે આચાર્ય મહારાજના કથનનો પણ મહિમા કરતા વિકાસમાં જયારે આચાર્યના શાસ્ત્રો માંથી છીએ ત્યારે આનંદ ટપકે છે બુદ્ધ બુદ્ધિ ધરે છે એટલે આનંદ ટપકે છે અમારા આત્મામાં આનંદ ટપકે છે પોતાને રસ આવે છે શબ્દો તો નિમિત્ત પડે છે આચાર્ય મહારાજના એટલે ભક્તિ કરતા જાય છે અને પોતાનું અંદરનું ઉપાદાન પણ સાથે સાથે કામ કરતું શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમય સાર આવા શબ્દો કર્યા છે ટીકામાં શંકર ટીકામાં આ શબ્દો છે આચાર્યદેવના આના કારણ સમય સાર કહો કારણ જીવ કહો નાયક કહો ભૂતાર્થ કહો આ બધું એક અર્થ છે એક પદાર્થને અનુલક્ષીને આ બધા શબ્દો કહેવામાં આવે છે પણ અહીં તો શુદ્ધ ભાવ શબ્દ કર્યો છે ને અહીંયા તો શુદ્ધ ભાવ એવો શબ્દ કર્યો પરમ બ્રહ્મચારી છે. તો શુદ્ધ ભાવમાં પહેલા શુદ્ધ ભાવ તો ત્રિકાળીને કહે છે. શુદ્ધ ભાવ તો ત્રિકાળી જે સ્વરૂપ છે એને કહે છે, પણ એનો ભાવ સ્વરવિજ્ઞાનાદિ શુદ્ધ ત્રિકાળી ભાવ સ્પેસિફાઈ કરે છે. સ્વજ્ઞાન, સ્વદર્શન, સ્વજાનંદ કરીને એની વિશેષતા કહે છે સ્વભાવ. અને એ બધાનો આધાર કરો પરિણામી ભાવ છે. પરિણામિક નહીં પરિણામિક કયા પણ પરિણામિક પરમમાં પરમ ઉપાધિ આવી જાય છે. કઈ પરમ ઉપાધિ નથી. રાગ દ્વેષ પૂર્ણ પાપની પર્યાય પરમ પારિણામિક ભાવની પર્યાય છે. એ અપેક્ષાથી પારિણામિક ભાવ કયો વસ્તુની પર્યાય છે, પારિણામિક ભાવની પર્યાય છે, માટે એને ભાવ કયો ઉપશમ ભાવ. પરિણામિક ભાવ સાહિત ભાવ, પરિણામિક ભાવ સૂક્ષ્મ ભાવ, પરિણામિક ભાવ અને ત્રિકાળી પરિણામિક ભાવ બધા એને ફરી આવ્યો છે. આ પરમ પરિણામિક ભાવ એ અપેક્ષાએ રાગને પણ પરિણામિક ભાવ કર્યો. જય ભગવાનના એવો પાઠ જે છે આચાર્યો શબ્દો વાપરે અને અર્થ એનો જુદો. કહેવા માટે અનેક ભેદોને કહેવા માટે વાપરે છે. એવી રીતે કરવો એ તો ગુરુ સિવાય કોઈ સમજાવી શકે નહીં. શાસ્ત્ર ન કહે તો કોઈ ગુણ કરે તો પણ શાસ્ત્ર એમ ન કહે કે તું અહીંયા ગુણ કરે છે. એવું પહેલો છું દેશું શાસ્ત્ર સમજવા બેસો ત્યારે એને પહેલો છું એ વાત ખ્યાલ ના આવ્યું કે એક શબ્દના 20 વર્ષ છુટાડશે અથવા એક ભાવ કહેવા માટે જુદા જુદા ભાવોને કહેવા માટે એકને એક શબ્દ વપરાતો હશે. મને સમજણ નહીં પડે તો હું શું કરીશ, મારી ભૂલ થશે તો હું શું કરીશ. આ વાત એને પોતાને ભૂલોની પડવા માટે પહેલેથી ખ્યાલમાં આવી તો એ સત્સંગનું અને અપરિચિત વિષય છે. જિજ્ઞાસા કંટાળો પણ લાવો પણ જિજ્ઞાસા રાખે આપણા જેવા સામાન્ય મનુષ્યો એવા મહાન શાસ્ત્રો કઈ નાખી શકાય નહીં અને વાંચવાનો સમય પણ ન હોય, આપણે તો સમજો પણ નહીં. આજે જ હોય ને વચ્ચે વાંચતા એવા જોઈએ. પોતે હવે શાસ્ત્રો વાંચ્યા છે, એમાંથી થોડું થોડું વાત એમના ખ્યાલમાં રહી ગઈ છે. એ વાતો પોતાના વ્યાખ્યાનમાં આવે છે. આપણે તો હવે મહિને તો મળી વાત, આપણે જે ભગવાન લખવાનું મળ્યું નહીં. વગર જે ભગવાન છે જે ભગવાન વાત આપણને મળી, પાંચમાનો પરિશ્રમ એમને કર્યો અને આપણને તૈયાર માલ મળ્યો. એ ફાયદો છે ને આપણને. કોઈ ગાંધી દીએ પરિશ્રમ કર્યો પોતા માટે પણ સફળ ઉપકારક છે ને. એમની પ્રગતિ છે સફળ ઉપકારક છે, એટલે એમને વાંચવાનો પરિશ્રમ કર્યો અને વ્યાખ્યાનમાં કરીશું. હવે એમ કહે છે કે તમે જુઓ આ બહુ ઊંચી જાતની મીઠાઈ છે, કદાચ તમે પૂરી નહીં ખાતી હોય. પૂરી તમે નહીં ખાતી હોય, છે ઊંચી જાતનો માલ છે. ચાવલ નો પડે કે શેરો ગુજરાતી માં શેરો ચાવલ નો એમ જેમ ભગવાન ચાલે ઘરે ઉતારી જાય તો પણ પચી જાય. પરંપરાયો કે આ દ્રવ છે અને એનો આધાર પરંપરાયામિક છે. સમજાય છે કે જયારે સૂક્ષ્મ વાત આવે ત્યારે એ સમજવા માટે તીવ્ર જિજ્ઞાસામાં આવી જાય અને તીવ્ર જિજ્ઞાસામાં આવે ત્યારે એને સમજાઈ જાય. સમજાયા વિના ગુરુદેવના પ્રવચનોમાં બહુ સૂક્ષ્મ વાતો આવતી અને એ બહુ સૂક્ષ્મ વાતો સાંભળવાની બહુ મજા આવતી, કેમ કે એવી વાતો મળે પણ ક્યાંથી એવા મહાપુરુષો વિદ્યમાન હોય અને એમના પ્રવચનો સાંભળવાનો યોગ હોય ત્યારે એ વાતો એટલે એની સૂક્ષ્મમાં તો કઈ રેડી પડી નથી કે તમે ત્યાં સમજાઈ જાય એવું કઈ નથી. એ પોતાનો મહાપુરુષ પાસેથી મળે. આખા જગતને ફેરવી હોય ત્યારે આવો કોઈ મહાપુરુષ હોય તો એની પાસેથી આવી વાત મળે. શુદ્ધ એમ કહીને છયમાં જે મૂળ સ્વરૂપ છે દ્રવ્યનું એ શુદ્ધ છે એમ કેવું છે. પરિણામી પહોંચો પણ ઉપાધિ ચાલી ગઈ નહીં. સૂક્ષ્મ પડે એની વાત છે, સરળ પરમ પરિણામે પરમ પરિણામી ભગવતી પરિણામી પાઠ છે ને, પરિણામી શબ્દની વ્યાખ્યા ત્યાં આપી છે. પરિણામે ભગવતી પરિણામી કહો, બીજો પણ ત્યાં છે દ્રવ્ય આત્મલાભ પરિણામી કહો. પારિણામિક ભાવ ને પરિણામ પહેલા પરિણામ અહીંયા તો સહજ જ્ઞાન સહજ દર્શન ચારિત્રાદી ભાવ કયા એને સ્પર્ધ્યું તો એના આધાર પરમ પરિણામી ભાવ થાય ભાવ સરકારી ભાવ છે જાણવાનો ભાવ અથવા જાણે ભાવ એ જ આત્મા છે એમ કે છે. એ પોતાનું સ્વરૂપ છે, અનંત મહિમાનું એનું પોતાનું એ સ્વરૂપ છે. એ સ્વરૂપમાં પોતાનો સ્વરૂપ ભાવ આવે તો બધા દુઃખ અને ક્લેશનો નિવેરો જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી દુઃખ અને ક્લેશ ઘટે એવું નહીં. એ સ્વરૂપ ભાવમાં સ્વરૂપમાં સ્વરૂપ ભાવ થાય ત્યારે આત્મજ્ઞાન છે, ત્યારે ત્યાં સુધી આત્મજ્ઞાન નથી. જે સુંદર દર્શન નો વિષય છે એ કારણ છે, સુંદર દર્શન નો વિષય છે. ત્યાં તો આધાર આપે એવો ભેદ પણ નથી, સુંદર દર્શન ને એવો ભેદ આધાર આપેલો નથી. પણ જયારે સમુદાય થવા ત્યારે શું થાય ભેદ પાડીને સમજાવવો પડે છે. એવું સમજાય સમજાવી શકાય નહીં.
આત્મા ન જોયો
સાથે જોડવું સંયોગ, તમે સાથે આત્મા સાથે તમે જોડ્યો ઉદ્યોગ ને, જેને ઉદ્યોગ ને આત્માના જોડ્યો છે યોગી, તે યોગી છે તે આનંદ નો ભોગી છે, યોગી છે તે આનંદ નો ભોગી છે, અને હવે એ જરાય રોગી પ્રયોગ છે એને આનંદ નો અનુભવ તો આવ્યો છે, મોક્ષ તો પહેલે કહીએ કે જે મોક્ષ મોક્ષ નો અર્થ છે એમનું પ્રયોજન નથી, પ્રગટ કરીને પ્રયોજન છે. તમે તમારા હાથથી જોઈએ છે પણ એ દિશામાં આગળ કઈ લીધા કે એમને જોઈએ છે, જોઈએ છે કે વખત પર ચાલે છે, એ મયા કરું દશાનું પ્રયોજન છે, તુલનાનું બધું પ્રયોજન છે, એ છે કે થોડો તમે પ્રગટ કર્યા છે, એ દિશામાં પ્રયત્ન કરીને જો આનંદ પ્રગટાવ્યો છે એને પ્રયોજન સાથે રહ્યો છે એમ કે છે. આનંદ ક્યાં પ્રગટાવ્યો નહીં પ્રયોજન છે, પ્રયોજન છે શું કામનો પ્રયોજન એમ કે છે, કઈ તો લાવે એમ કે છે, તમારા રૂપિયા આપી દેશે આપી દેશે આપી દેશે એમ એમ તો છોડાવતા રહે તો ખબર પડે કે ના તું દેવા માંગે છે પણ ખાલી આપું દે આપું દે આપું દે આપું દે આપું દે આપું દે ફેરા કરે અને આપે નહીં કાંઈ એમ ચાલે. મોક્ષનું પ્રયોજન કોને છે મોક્ષાર્થી ન કહેવાય નથી, પરમાર્થ મોક્ષાર્થી કહેવાય નહીં, ખરેખર ન કહેવાય મોક્ષાર્થી યથાર્થ નિર્ણય અનુભવ કરવા જો આત્મસન્મુખ થાય તો તેને સંકિત સંરૂપ જાગૃતિ કહેવામાં આવે છે. બીજું નીચે ઉપરની વાત કરે સમય દ્રષ્ટિને મોક્ષાર્થે કહેવા અને યથાર્થ નિર્ણય કે સ્વરૂપને ઓળખીને અનુભવ કરવા માટે સ્વરૂપ સંરૂપતાનો પુરુષાર્થ કરે તો તે સંકિત સંરૂપ મીઠા દ્રષ્ટિ કહેવામાં આવે છે. તેને પણ મોક્ષાર્થે ત્યાં કીધું પણ મોક્ષાર્થ ન કહેવો એમ કે તો કે ના ન કહેવો મારી વાત ન ચાલે. અનુભવના આનંદમાંથી તો પ્રયોજન આવ્યો ફ્રીજ થયો નથી ને, હું કેમ લાવ્યો નથી એ ન ચાલે અનુભવ લઈ ના આવે એમ કે મોક્ષાર્થી એ શાસ્ત્ર છે કે આખું શાસ્ત્ર મીઠા દ્રષ્ટિ એવા મોક્ષ પણ ઉચ્ચ પ્રતિનો મોક્ષ સમ્યક સન્મુખ મોક્ષ એને સમૂહ દર્શન પ્રાપ્ત કરાવવા માટેની અપેક્ષા રાખીને વચન આપેલા છે. આ નિયમ ચાર શાસ્ત્ર છે, એમાં જે સમૂહ દ્રષ્ટિ થઈ ગયા અને જે સ્વરૂપની ભાવના ભાવે તો તેની રીતે ભાવે. અત્યારે પોતે સમૂહ દ્રષ્ટિ છે, સમૂહ છે ત્યારે સ્વરૂપની ભાવના સમૂહ દર્શન થયા પછી, જ્ઞાને થયા પછી સ્વરૂપની ભાવના કેવી રીતે ભાવે તે વાત આવે છે કે પ્રયાસ કેટલું ગણું કરે છે પંદર એ વાત છે. પ્રયોજન પૂર્ણાંગ છે એનો નમૂનો ત્યાં આવ્યો નહીં. એનો અર્થ આજે બતાવ્યો હતો ને, જુઓ આ કળશમાં છે, કળશ 185 નમૂનો જોઈ લેવો તેને ઉપાધિનું હોય છે. આ વાત લીધી છે કળશ ટીકા માટે. એટલે જે મિત્ર જે કથન છે એ 185 કળશ ટીકા છે. ઉપાદેયતા જેના પરિણામમાં આવી છે તે ઉપાદેયતાના પરિણામને જે અનુભવે છે, અનુભવ જોઈને કેમ કે અત્યારે સ્વરૂપને અનુભવે એના દ્વારા એ સિદ્ધાંત એટલે કે વસ્તુ સ્થિતિ છે કે મોક્ષાર્થી એટલે પૂર્ણ અતિન્દ્રિય આનંદનું જેને પ્રયોજન છે, અન્ય કાંઈ પણ પ્રયોજન નથી, એકમાત્ર આ પ્રયોજન છે અને બીજું કાંઈ બિલકુલ પ્રયોજન નથી. અને જેનું પ્રયોજન છે તેનો નમૂનો ભૂમિકાની વાત ચાલી મોક્ષની ભૂમિકાની વાત નથી ચાલી છે, એનું નથી એમનું ના પડે આત્મભાવના છે ઉત્કૃષ્ટ પરિણામે એમને જે આત્માની ભાવના આવી એ ભાવના છે. મહાન આચાર્યો જેવા મહાન આચાર્યો સ્વરૂપની ભાવના ભાવે ત્યારે કેવી ઉત્કૃષ્ટ ભાવે ભાવે એટલા જોવા મળે. ચાંદી ખરીદવાના પૈસા ન હોય એને હીરાના હવે જોવા હોય તો જોવા જ ના પડે. તો મહિના 50 લાખનો આ છે, આ 1 કરોડનો આ છે, આ બીજો છે 5 કરોડ વાળો છે. એમ કે ના, મારે મેં ચાંદીના પૈસા સુધાર જોઈ નું કામ ચાંદી ના પૈસા 5 કરોડ ભલે પછી મને મુશ્કેલી નથી, હું મોક્ષું છો. આત્મભાવના ભાવવાને તમે છૂટ છો, એ આત્મભાવના ભાવતા તમે જો આત્માને રૂચિ કરતો તો તારો પુરુષાર્થ કરશે. એવું જ્ઞાન ગુરુજનને શું, એવું જ્ઞાન ગુરુજનને હતું, માટે એનું પ્રવચન એ. અને પોતાને પણ આત્મભાવના બહુ ભાવતી હતી, પોતે પણ એ રસ વિભાવ થઈને પોતાનું પણ કામ કરતા જતા હતા અને બીજાને પણ કરી કરતા જતા હતા. એ રીતે ચાલે છે. પ્રશ્ન ઉઠો પણ મનમાં એક વાર એ પ્રશ્ન ઘણા હિંસા ગુરુગુરુ બધાની વચ્ચે આવે છે. આ તો બધું ભાવ ઊંચી ઊંચી વાતો છે, પ્રવચન કર્યા કોઈ પણ ભૂમિકાના જીવને આત્મરસ પ્રગટવા માટે આત્મરસ થી આવી પરિસ્થિતિ પૂરતો પાત્ર જીવવા માટે વધે છે, ઉત્તમ થાય છે. અને એ આત્મહિતનું પ્રથમ ચરણ ત્યાંથી શરૂ થાય છે. એ બધા મહાપુરુષોના જ્ઞાનમાં આવે છે કે આટલા બધા બેઠા છે એનો કોઈ નહીં પછી પોતાના રસમાં રમી રહ્યા છે. રસમાં રમતા રમતા રાસ લેવડાવે છે, રસમાંથી રાસ થયો એમાં ભાષા એક ગુણ છે. એની વાત કરતા પણ આનંદ થયેલો છે. ચંદન ના વૃક્ષો એમાં આખું જંગલ હોય, જગત ગુરુ થાય પછી ના જે વૃક્ષો હોય ત્યાં પણ એને ચંદન ની વાસ આવે. કેમ ત્યાં ઘણો ચંદન કોન્સન્ટ્રેટેડ થઈ ઉપડ્યું છે. એમ આત્માનો અનંત આનંદ એકદમ એટલો બધો કોન્સન્ટ્રેટેડ છે, એટલો બધો કોન્સન્ટ્રેટેડ છે એની વાત કરતા આનંદ આવે. આવી ગયો છે, સુંદર દ્રષ્ટિ થયો છે. આ એવા વૃક્ષોથી ચાહે તો ગમે તે વિકલ્પમાં હોય કે ધંધા વેપારના દેખા ત્યાંથી તેની નજર દ્રષ્ટિ ખસતી નથી, કારણ કે તે વૃક્ષાર્થી છે અને તેને પ્રયોજન આનંદ નું છે. ઉદ્યાનોમાં જાય છે તો પણ આત્માર્થ, પ્રવૃત્તિ કરે છે તો પણ આત્માર્થ છે, અને પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લે તો પણ આત્માર્થ, ખાય તો પણ આત્માર્થ છે, અને ઉપવાસ કરે તો પણ આત્માર્થ, બોલે તો પણ આત્માર્થ છે, અને મૌન વ્રત લે તો પણ આત્માર્થ. એવા તો આત્માના લક્ષ્ય જ કરે છે. યુવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતની સેવન કરો. સિદ્ધાંત અર્થાત વસ્તુ એટલે કે કયા સિદ્ધાંતનો સિદ્ધાંત કેવો આપ્યો છે કે શુદ્ધાત્માનો આશ્રય કરો, પરંપરાના વિભાવ નય ભાવનો આશ્રય કરો, જેનું ચિત્તનું ચરિત્ર ઉદાર હોય કે જેનું જ્ઞાન ઉજ્જવળ હોય, જેની મતિ સારી ચાલતી હોય, એને પોતાના પરમાત્મા સ્વરૂપનો આશ્રય કરવો એવી શ્રીગુરુની આજ્ઞા છે. શ્રી આજ્ઞા કરી છે તો 85માં તો સિદ્ધાંત સૈન્યતા બહુ શુદ્ધ વાક્ય છે. સિદ્ધાંતનું સેવન કરો,
સિદ્ધાંત કરો.